भव संभव बीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरा ननाम्बुजम पूजितम सुरनरोत्तमे मदाधर्म नंद नमः विचिन्ते। त्वं सुकांत ब्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देव त्वं त्वं मंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज ने दिव्य सानिध्य में साराय जूनागढ़ प्रदेश प्राण समान जूनागढ़पति राधारमण देवना छत्र छाया में चणाका गामने आंगणे मूर्ति प्रतिष्ठा प्रसंगे कथा पारायण प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजी महाराज ने लाडीला धर्मकुल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं जूनागढ़ प्रदेश ना तमाम सत्संगी हरिभक्तों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे चणाका ने आंगणे पूर्व वक्ताओं जे प्रासंगिक प्रवचन नी अंदर अपने समक्ष रजूआत करी छे प्रमाणे भगवान श्री स्वामीनारायण नु मंदिर ए नानू पड़ता पानी आपजो तो हरिभक्तों नो उमंग उत्साह ने भजन भक्ति नो सुख मळी रहे અને વધારે ને વધારે સત્સંગ વિકાસને પામે એવા શુભાશયથી નવું મંદિર એનું નિર્માણ કરવામાં આવેલું છે। આવતીકાલના શુભ મુહૂર્તની અંદર એ મંદિરની અંદર ભગવાન શ્રીહરિ અર્ચા સ્વરૂપે આપણી સૌની વચ્ચે બિરાજમાન થવાના છે અને પોતાની કૃપા દ્રષ્ટિથી જે અત્યાર સુધી ચણાકા સત્સંગ સમાજને પોષણ કરતા હતા એવું ને એવું પોષણ એનાથી વિશેષ પોષણ એ ભગવાન શ્રીહરિ એ આ સત્સંગ સમાજનું કરવાના છે। શાસ્ત્રમાં મનુષ્ય જન્મની સાર્થકતા એ જીવાત્માને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત થાય અને ભગવાનના શરણની પ્રાપ્તિ થાય એને મોક્ષગતિ અને મોક્ષપદની પ્રાપ્તિ બતાવી છે ને એ જન્મની સફળતા બતાવી છે। શાસ્ત્રમાં એ પણ વિધાન બતાવ્યું છે કે ભગવાનના ધામમાં જવા માટે મોક્ષપદ પ્રાપ્તિ માટે જીવાત્માને જો ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય કોઈ જો પદાર્થ હોય કોઈ એવું તત્વ હોય કે જેના માધ્યમથી જીવાત્મા પોતે જન્મ મરણના ચક્રમાંથી કાળ કર્મ અને માયાના બંધનમાંથી મુક્ત થઈ શકે તો એ ભગવાનનું શરણું છે, ભગવાનનો આશ્રય છે। આ ભારત વર્ષની અંદર દરેક યુગની અંદર દરેક પરિસ્થિતિની અંદર પરમાત્માએ અવતરણ ધારણ કરેલા છે અને ધર્મની રક્ષા કરી અધર્મનો નાશ કરી સદાચાર અને ધર્મના માર્ગને પ્રસ્થાપિત કરેલો છે। પણ ભગવાન શ્રીહરિની કંઈક વિશેષ ઈચ્છા અને ભગવાનનું જે એક વિશેષ કાર્ય કહી શકાય જેને ભગવાને આ પૃથ્વીની અંદર અનેક અવતારો મહારાજે લીધા પણ કોઈ અવતારમાં ભગવાને એક સુદ્રઢ સંપ્રદાયના રૂપમાં જો કોઈ અંગોની સ્થાપના કરી હોય તો એ સ્વામિનારાયણ ભગવાને પોતે કરેલી છે। રામચંદ્રજી પરમાત્માનો અવતાર થયો, કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો, મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ અનેક પરમાત્માના અવતાર થયા અને એ પરમાત્માના અવતાર પછી એની ધાર્મિક પરંપરાઓની ઉપાસનાની પરંપરાઓ પણ ચાલી પણ એ તમામ પરંપરાઓ પાછળથી આચાર્યોએ ઋષિમુનિઓએ પ્રસ્થાપિત કરેલી છે। જ્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર એક એવો વિચાર કર્યો કે અમારા જે ભક્ત અમારા યોગમાં આવ્યા છે ને જેના કારણે જે નિમિત્ત બનાવીને મેં આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય ધારણ કર્યું છે એ જીવાત્માનું કલ્યાણ એની અવધિ ક્યાં સુધી રાખવી? કે મહારાજ પોતાના યુગની અંદર, એટલે કે આજથી 225 વર્ષ પૂર્વે, જે પોતાના સમીપની અંદર, જે પોતાના સહવાસની અંદર જે ભક્તો આવ્યા, એને જે સુખ આપ્યું, એના જીવનું કલ્યાણ કર્યું, એને શરણે લીધા, આપણે સત્સંગી જીવનની અંદર આ કથાઓનું બહુ સુંદર રીતે વર્ણન સાંભળીએ છીએ કે જે જે ભગવાનના યોગમાં આવ્યા, જે જે ભગવાનના સાનિધ્યને પામ્યા, સામીપ્યને પામ્યા, એવા ભક્તોને ભગવાને જેમ માખણમાંથી મવાળો નીકળી જાય એમ આ સંસાર મહાસાગરમાંથી ભગવાને ભક્તોને ઉગારી લીધા છે. પણ મહારાજના મનમાં એક એવો સંકલ્પ થયો કે જ્યારે અમે અમારી આ દિવ્ય લીલાને સંકેલીએ, ત્યાર પછીનો જે વર્ગ આવવાનો છે, ત્યાર પછીની પેઢીઓ આવવાની છે, પેઢીઓ માટેનું કંઈક એવું યતન કરતા જઈએ, યજન કરતા જઈએ કે જેના માધ્યમથી યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ મોક્ષનો ધોરીમાર્ગ એ દરેક માટે ઉઘાડો રહે અને કરોડો જીવાત્મા આ સત્સંગને અનુસરીને એ ભગવાનના ધામની પ્રાપ્તિને યોગ્યતા પ્રાપ્ત કરી શકે. આ શુભ સંકલ્પથી ભગવાને સૌ પ્રથમ મહારાજે સૌથી પહેલા મહારાજે શાસ્ત્રોની રચના કરાવી. પોતાના નંદસંતો, પોતાના જે વિદ્વાન એવા આશ્રિતો હતા, એમની પાસે અષ્ટકો, લીલાચરિત્રો, પદો, અને સ્વયં ભગવાન શ્રીહરિ હાથમાં કલમ લઈને શિક્ષાપત્રીની સ્થાપના કરી, શિક્ષાપત્રીની રચના કરી કે જેથી આ જગતની અંદર ભ્રમણા અને અંધવિશ્વાસની અંદર કોઈ જીવાત્મા ભટકી ન જાય, આ જીવનની અંદર કોઈ જીવાત્મા અવળે માર્ગે ન ચડી જાય, સદાચારના અને ધર્મના માર્ગે કોઈ અધર્મને ન પોષવા માંડે અને એનો મોક્ષ માર્ગ ન બગડે, એટલા માટે મહારાજે એક સુંદર દીવા સ્વરૂપ, અંધારાની અંદર જેમ દીવો પ્રજ્વલિત થાય અને ચારે બાજુ પ્રકાશ પથરાય, એમ આપણા અંધારા એવા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ જ્યારે પથરાય ત્યારે આપણા તમામ અંધકાર દૂર થાય એવા અંધકાર દૂર કરનાર સત્શાસ્ત્રો રચાવ્યા. પછી મહારાજને એમ થયું કે આ શુદ્ધ પરંપરા જે શાસ્ત્રની અમે મર્યાદા જે બાંધી છે, ના મર્યાદાની અંદર જીવાત્મા વળ્યો છે અને ભક્તિનું અંગ બતાવ્યું છે. મહારાજે બહુ સુંદર વાત કરી, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે જેવા ભગવાન સત્સંગથી રાજી થાય છે, જેવા ભગવાન ભક્તિથી રાજી થાય છે, એવા અષ્ટાંગ યોગ કે કોઈ વ્રત, તપ, જપ કે મોટા દાન પુણ્ય યજ્ઞથી ભગવાન રાજી નથી થતા, જેવા મહારાજ ભક્તિથી રાજી થાય છે, જેવા સત્સંગથી રાજી થાય છે, એનાથી જે રીતે વશ થાય છે, ત્યારે આવો સુંદર માર્ગ ભગવાને જ્યારે સ્થાપન કર્યો ત્યારે મહારાજને થયું કે જો આમાં શુદ્ધતા નહીં રહે તો ભક્તિના નામે પણ કદાચ કોઈ આડંબર કરે, ભક્તિના નામે પણ કદાચ કોઈ પોતાનું પાખંડ ચલાવે. ને કળિયુગની અંદર તો મહારાજે શિક્ષાપત્રીમાં લખવું પડ્યું કે અથેળીમાં ચંદ્રમાં દેખાડનાર તમને મળે પણ તોય એનો આશ્રય કરવો નહીં, કારણ કે મોક્ષનું જો કોઈ ખાતું જેની પાસે હોય, મોક્ષના કોઈ દાતા હોય, કલ્યાણના દાતા હોય, તો એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન એક છે. માટે આવો સુંદર સિદ્ધાંત જેને આપણે ઉપાસના કહીએ છીએ, આ ઉપાસનાની અંદર ભેદભાવ ન થઈ જાય, ઉપાસનાની અંદર સંકરપણું ન આવી જાય, ઉપાસનાની અંદર ભેળસેળ ન થઈ જાય, એટલા માટે મહારાજે પોતે સ્વયં પોતાના હસ્તે 6 મંદિરોની સ્થાપના કરાવી, પોતાના હસ્તે પોતાના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી અને જેટલું દૈવત્વ પોતામાં હતું એ તમામ ઐશ્વર્ય પ્રતાપ એ મૂર્તિની અંદર મૂક્યો. અને એટલું જ નહીં, મહારાજે વચન આપ્યું કે અમારી જે પધરાવેલી ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા હોય એને ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા ન જાણવી, એમાં સાક્ષાત અમે રહ્યા છીએ અને એના માધ્યમથી અમે તમારા મનોરથ પૂર્ણ કરશું. આવું મહારાજે બિરુદ આપેલું છે, વચન આપેલું છે. અને આજે એ વસ્તુને આજે 200 વર્ષ પૂર્ણ થયા છતાં પણ આજે 7-7, 8-8 પેઢી ભગવાન શ્રીહરિ વખતથી આજે મંદિરના માધ્યમથી, મૂર્તિઓના માધ્યમથી પોતાના જીવને શ્રેયના માર્ગ ઉપર આગળ લઈ જાય છે. આજે એ જ પરંપરાની અંદર ભગવાને એમ થયું કે આ તો અમે પધરાવી, પણ અમારા પછીની પેઢીમાં જ્યારે સત્સંગ વિકાસ પામે ત્યારે આ સત્સંગની અંદર જે નવા સત્સંગીના મંદિરો થાય, જેવા નવા હરિભક્તો થાય, એને આવું સ્વરૂપ ક્યાંથી મળે? ત્યારે મહારાજે શિક્ષાપત્રીમાં નોંધ લખી, આચાર્યને દત્તવ્યમ યશ્ચ તેન પ્રતિષ્ઠિતમ. અમારા આચાર્ય જે મંદિરની મૂર્તિ આપી હોય, એની પ્રતિષ્ઠા કરી હોય, એની એ સેવા યોગ્ય છે, એની ઉપાસના કરવા યોગ્ય છે, અન્યથા નમસ્કારને માત્ર યોગ્ય છે. ભગવાને આ શુદ્ધ પરંપરાનું અસ્તિત્વ જળવાઈ રહે જે મૂર્તિનું મહારાજે, અને એક બહુ સુંદર આ જૂનાગઢ પ્રદેશના સત્સંગ માટે કદાચ મારે પહેલવેલો અવસર આ બાજુના વિસ્તારમાં છે, એટલે આ તમારી બધાની જાણ માટે કહું, સમય થોડો થઈ ગયો છે પણ ટૂંકમાં હું વાત કરીશ કે ઘણા બધાને એમ મનમાં થાય કે શ્રીજી મહારાજે, કારણ કે ઘણી બધી વાતો આ કળિયુગ છે ને, આ કળિયુગની અંદર જાત જાતની ભાત ભાતની વાતો પ્રસરે છે, પણ ભગવાને જે શ્રીજી મહારાજે જે કર્યું છે એ અનંત કોટી બ્રહ્માંડ, ભૂલ કરે માણસ, જે ભૂલ ન કરે એ ભગવાન, ભગવાને જે કર્યું હોય એમાં પણ અત્યારે તો ઘણા ભૂલ કાઢવાની વાતો કરતા હોય. ઘણા એમ વાત કરતા કે આચાર્ય મહારાજ એ તો શ્રીજી મહારાજે પોતાના ઘરના કુટુંબના કુળના એમની તરફ પક્ષપાત કર્યો અને રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્તપુત્ર કરીને બેસાડ્યા, પણ એના કરતાં શિષ્ય કરીને બેસાડ્યા હોત તો, એના કરતાં શિષ્યોને રામાનંદ સ્વામી જેમ શ્રીજી મહારાજને પધરાવ્યા એમ શ્રીજી મહારાજે પણ શિષ્ય પરંપરા કરી હોત ને એને અધિકાર આચાર્ય પદનો આપ્યો હોત. પણ આના માટે થોડીક હરિભક્તોની જાણ માટે આ રજૂઆત કરું છું કે શ્રીજી મહારાજે ને રામાનંદ સ્વામીએ જે પદ આપ્યું એ જેતપુરની અંદર, એ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને એમનું જ પદ આપેલું છે. જે શ્રીજી મહારાજનું પદ હતું રામાનંદ સ્વામી એમ કીધું તમારું છે ને તમારે સંભાળવાનું છે. શ્રીજી મહારાજને જે રામાનંદ સ્વામીએ પદ આપ્યું એ પદ એવું આપ્યું કે આ તમારું પદ છે ને તમારી આજ્ઞાથી ઉદ્ધવજીના સ્વરૂપની અંદર જ્યારે હતા, જ્યારે બદ્રિકાશ્રમની અંદર દુર્વાસા મુનિનો શ્રાપ થયો ને જે ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામીએ જે શ્રીજી મહારાજની ભગવાનની આજ્ઞાથી આ પદ સંભાળ્યું હતું એ જ પદ ભગવાન શ્રી હરિને સુપ્રત કરેલું છે. એટલે ભગવાનનું પદ હતું, એ પોતાનું પદ પોતે અંગીકાર ગ્રહણ કર્યું છે. અને જ્યારે વડતાલની અંદર રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજને જ્યારે બેસાડવાનો વારો આવ્યો ત્યારે ખોળે દત્તપુત્ર તરીકે ગ્રહણ કરી અને આચાર્ય પદની સ્થાપના કરી છે. એનું કારણ છે, સંસ્કૃતનો એક શબ્દ છે આત્મજ. જ્યારે ગુરુ શિષ્યની પરંપરા હોય ને ત્યારે ગુરુ અને શિષ્ય બે જુદા પાત્ર હોય છે, બે શરીર જુદા હોય છે, બે શરીરી જુદા હોય છે, બે આત્મા જુદા હોય છે. જ્યારે પિતા પુત્રનો સંબંધ જ્યારે થતો હોય ને ત્યારે એના માટે એમ શબ્દ વાપરવામાં આવે છે આત્મજ. એટલે આત્માનો અંશ છે, શરીર ભલે બે રહ્યા પણ આત્મા એની અંદર એક રહેલો છે, એ આત્માનો અંશ છે. ને ભગવાને પોતાના પદમાં પોતાનું સામર્થ્ય ને કુળનો જે એ પરિવારની અંદર મહારાજે દત્તપુત્ર કરી અને વિધાન કરીને અધિકાર આપ્યો કે જેટલું ઐશ્વર્ય, અને જો એ ન આપ્યો હોત તો આજે આચાર્ય પ્રતિષ્ઠા કરે કે ગમે તે બીજા વ્યક્તિ પ્રતિષ્ઠા કરે તો પરમાત્માનો આવિર્ભાવ ક્યારે થાય? ભગવાન આપણે એક બાજુ એમ કહીએ છીએ કે ભગવાન સ્વતંત્ર છે, ભગવાન એક બાજુ એમ કહે છે કે અમે અમારી ઈચ્છાએ કરીને કાર્ય કરીએ છીએ, અને આપણે એમ કહીએ કે અમે ભગવાનને બાંધીને લાવીએ. જોકે ભગવાન પ્રેમથી વશ છે, હ ભગવાને પોતે એમ કીધું છે અમે જેટલા પ્રેમથી ને ભાવથી વશ થઈએ છીએ અમે એટલા બીજાથી વશ થતા નથી. એટલે ભગવાન ભાવને આધીન છે. એ ભક્ત એ આપણે બ્રાહ્મણ ભૂદેવ મંત્ર બોલી વેદના સોપારીમાં આવાહન કરે ને તો સોપારીમાં ભગવાનનો વાસ હોય છે. આપણને એમ લાગે કે આ સોપારી જેવું સ્વરૂપ, પણ જ્યારે એની અંદર મંત્રોચ્ચારથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ્યારે ભાવથી એની અંદર આવાહન કરવામાં આવે તો એમાં પણ ભગવાનનો વાસ થાય છે. પણ જે પ્રતાપ ભગવાને ગોપીનાથજી દેવ, રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ દેવોની અંદર જેવો પ્રતાપ ભગવાને મૂક્યો તો એ જ પ્રતાપની પરંપરા ગામડે ગામડે સુધી પહોંચે અને એ પ્રતાપ હરિભક્તોના ઉપર ભગવાનનો કાયમ રહે, એ ભગવાનની કૃપા કાયમ રહે એવા ઉદ્દેશથી જે ઐશ્વર્ય પ્રતાપ આચાર્યમાં સ્થાપન કર્યું પોતામાં આત્મામાં જે બળ, એવું આત્મ જેને આપણે કહીએ છીએ ને અપર સ્વરૂપ, એવા અધિકારથી સૌ પ્રથમ શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજ એમને આ અધિકાર આપ્યો અને એ અધિકારની પરંપરાની અંદર પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની, અજિંત પ્રસાદજી મહારાજશ્રીની શુભ આજ્ઞાથી આજે અમે તમારી વચ્ચે અહીં આગળ ઉપસ્થિત છીએ. એટલે કાર્ય ભલે અમે કરીએ પણ મહારાજશ્રીની આજ્ઞાથી કરીએ છીએ, તો એ આજ્ઞાથી ભગવાન પોતાના વચને કરીને મહારાજે જે વચન શિક્ષાપત્રીના માધ્યમથી આપ્યું છે એ માધ્યમ, એ વચનના આધારે એ ભગવાન આ મંદિરની અંદર 100% બિરાજમાન છે અને રહેવાના છે. અને એ મંદિરના માધ્યમથી, એ મૂર્તિના માધ્યમથી મહારાજે જેમ જગન્નાથપુરીની અંદર દૃષ્ટાંત દીધું, સત્સંગી જીવનમાં વાર કથામાં આવ્યું છે કે અમે એમાં મૂર્તિમાં પ્રવેશ કરી અને એ જે પૂજારી હતા એનો ભાવ અને કભાવ અમે જોતા હતા, એમ ભગવાન હવેથી આપણો ભાવ અને કભાવ જોવાના છે. કાલે જ્યારે શુભ મુહૂર્તની અંદર સારા ચોગડિયા સ્થિર લગ્નની અંદર એનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે ત્યાર પછી ભગવાન એમાં પ્રત્યક્ષ બિરાજમાન થઈ આપણો ભાવ અને કભાવ જોશે. જોકે અમારા પાર્ષદ ભગતે જે વાત કરી કે આ ગામની અંદર મંદિર નાનું પડ્યું એટલા માટે આ નવું મંદિરનો વિકાસ કરવાનો જ્યારે હરિભક્તોએ સંકલ્પ કર્યો ત્યારે સાથે સાથે એવી પણ આપણે ભાવના કરીએ કે જેવો અત્યારે વિકાસ થયો સત્સંગની અંદર આ છેલ્લા 15-20-30 વર્ષની અંદર, એવો ને એવો વિકાસ આવતા દિવસોની અંદર વધારે ને વધારે થાય અને સમગ્ર પ્રાંતની અંદર ચણાકાનો સત્સંગ સમાજ અને ચણાકાનું મંદિર એ ખૂબ તેજસ્વી અને પ્રભાવશાળી બને એવો રાધારમણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તો, આવો શુભ અવસર આપણને આજે આપણે આંગણે છે, આપણા દરેકના હૃદયની અંદર નામી અનામી મોટી નાની સેવા જેને કરી છે તન મન ધનથી, એ તમામનો આમાં યશના ભાગી છે અને ભગવાનના કૃપાપાત્ર બન્યા છે. આજે એટલા માટે રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે નાના મોટા જેને જેને જે સેવા કરી છે તમામ દાતાઓને ફૂલ નહીં ફૂલની પાંખડી આની અંદર, અને શાસ્ત્રમાં તો આંગળી ચીંધ્યાનું પુણ્ય બતાવ્યું છે. કદાચ કોઈનાથી સેવા નથી થઈ પણ છતાંય આમ પ્રસંગની અંદર એક ઉમળકો દેખાડ્યો છે, આજે ભગવાનનો રાજીપો એના ઉપર પણ ઉતરવાનો છે. અને નવ ભગવાન સ્વામિનારાયણ એમના જીવનને ખૂબ શ્રેય અને સુખિયા કરે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, રાધારમણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે આ સુમધુર સત્સંગી જીવન ગ્રંથનો આપણે લાભ એ પણ ભક્તોજનોએ લીધો છે. શાસ્ત્રની એક મર્યાદા છે, વચનામૃતમાં મહારાજે બહુ સુંદર એક વાત લખી કે ઘણા વ્યક્તિઓ તો શાસ્ત્રનું શ્રવણ શા માટે કરે છે કે શાસ્ત્રને કોઈ ધર્મ અર્થ અને કામને પૂર્તિ માટે એમ ગણે છે. આ શાસ્ત્ર શ્રવણ કરી આમાંથી જે પણ પ્રતાપ શીખ્યા, આમાંથી જે પણ આપણે કંઈક શીખ્યા તો શા માટે, તો કે ધર્મ પાળવો છે એટલા માટે શીખ્યા. ઘણા એમ કે અમારે અર્થને એટલે કે ધનુપાર્જન સાત્વિક રીતે કેમ કરાય અને ભગવાનને જે સારા કામ થતા હોય એના માટે કેમ વપરાય, આના માટે અર્થ આદિ કામ માટે આની અંદર શાસ્ત્રોનું શ્રવણ કરવું છે. ઘણાએ પોતાની મનેચ્છાને મનોરથોને પૂર્ણ કરવા માટે શાસ્ત્રનું શ્રવણ કરતા હોય છે. એને એટલા માટે મહારાજે કીધું, એ સત્કાર્ય તો કરે છે, એના હસ્તે જેને કથાનો આશ્રય લીધો છે એ સત્કાર્ય તો કરે છે, પણ એ સત્કાર્યનું ફળ શું મળે છે? તો કે પૃથ્વીલોક, સ્વર્ગલોક કે પાતાળલોકની અંદર એને યથાકર્મ એને જન્મ મળે છે, એને ભોગવે છે, એનું સુખ ભોગવે છે, અને સુખ ભોગવ્યા પછી એટલે વળી પાછું એને જન્મ મરણના ચક્રમાં આવવું પડે છે. આવું વચનામૃતમાં મહારાજે દીધું. પણ જે સુજાણ વ્યક્તિ હોય, જે સમજુ વ્યક્તિ હોય, એ ધર્મ અર્થ કામની સાથે સાથે મોક્ષની અપેક્ષા પણ રાખે અને એને ધ્યાનમાં રાખી શાસ્ત્રનું અધ્યયન કરે, શ્રવણ કરે, તો ભગવાનની પ્રાપ્તિ થાય છે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે. આવો સુંદર સુમન જે સમન્વય એ આજના આ પ્રતિષ્ઠા પ્રસંગની અંદર, મહોત્સવ પ્રસંગની અંદર આપણને પ્રાપ્ત થયો છે. એક બાજુ મોક્ષના દાતા ભગવાન શ્રીહરિ સ્વયં કાલે આપણા મંદિરની અંદર બિરાજમાન થઈ અને આપણને દર્શન દેવાના છે, અને એ જ પરમાત્માના લીલા ચરિત્રો એનું શ્રવણ કરી આપણે આપણા અંતરાત્માને શુદ્ધ કરવાનો છે. આપણા જીવનની અંદર વ્યસન, ફેશન, દૂષણ, કુસંગ આદિ કોઈ પણ હેલફેલ હોય એને દૂર કરી અને ભગવાન સ્વામિનારાયણના નિયમ, નિશ્ચય અને પક્ષની વફાદારી રાખી સાચા અર્થમાં સત્સંગી બની અને ભગવાનને રાજી કરીએ તો મને નથી લાગતું કે અક્ષરધામ આપણાથી છેટું હોય. વાલા ભક્તો, આવો સુંદર લાભ બધા ભક્તજનોએ લીધો છે એ બદલ અમે આયોજકો, તમામ દાતાઓ અને તમામ સેવકો, હરિભક્તો, સ્વયંસેવક આદિ બધાને ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આવતો દિવસ એ તમામ હરિભક્તોના જીવનમાં સુવર્ણ અક્ષરે લખાય અને આ સત્સંગને ખૂબ વૃદ્ધિ થાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણાનીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રીવતી સારાય જૂનાગઢ પ્રદેશના સત્સંગ સમાજને અનેક અનેક રૂડા આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય એવી શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.